أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد، وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. السلام عليكم ورحمة الله وبركاته. اپنی چرچا સુરતુલ મારિજ ઉપર ચાલી રહી છે. થોડુંક રિકેપ કરશું. નમાઝના બારામાં આપણે ડિસ્કસ કર્યા કે જ્યારે મુસલ્લી નમાઝ પઢવા માટે ઊભો રહે છે અને એનું કોન્સન્ટ્રેશન અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ હોય છે તો તે આઝાદ બની જાય છે. આ દુનિયાની સાંકળીઓને તોડી તે અલ્લાહની અપાર રહેમતોના સાયામાં આવી જાય છે. આ પછી આપણે મોમિનોની બીજી સિફતો તરફ નજર કર્યા. તેઓ અમાનતનો ખ્યાલ કરે છે, વાજિબાત બજાવી લાવે છે. જો કોઈને વચન, વાયદો કે પ્રોમિસ આપે છે તો તેને જરૂર પૂરું કરે છે. વચન કે વાયદાઓને પૂરું કરવું વાજિબ છે. બીજું આપણે ટ્રસ્ટ ઉપર ડિસ્કસ કર્યા કે દરેક વસ્તુ આ દુનિયામાં ભરોસા ઉપર ચાલે છે. એક કુટુંબના લોકો પણ જો એકબીજા ઉપર ભરોસો કરે તો તે કુટુંબમાં ઘણો જ સંપ હોય છે. કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન કે કમિટી કે બિઝનેસ હોય તેમાં ટ્રસ્ટ અને રિસ્પેક્ટ હોવું ઘણું જ જરૂરી છે. તેની કામયાબી આ બે વસ્તુ ઉપર નભે છે. એબ્રાહમ લિંકન સપ્ટેમ્બર 8, 1854માં જ્યારે અમેરિકન પ્રેસિડેન્ટ હતો, એક વખત એની સ્પીચમાં કહે છે, જો તમે એક વખત તમારા ફેલો સિટીઝન્સને નો ભરોસો અને એની ઇજ્જત જો ગુમાવી નાખશો તો તમે ક્યારે પણ એ ઇજ્જત અને એસ્ટીમ પાછી નહીં મેળવી શકો. એ હકીકત છે કે તમે બધા લોકોને અમુક ટાઈમે મૂર્ખાઓ બનાવી શકો છો. તમે અમુક લોકોને ચાલુ મૂર્ખા બનાવી શકો છો, પણ તમે કોઈ પણ વખત બધા લોકોને બધા ટાઈમે મૂર્ખા નહીં બનાવી શકો. આ અબ્રાહમ લિંકનની સ્પીચ છે. હું ઇંગ્લિશમાં પણ બોલીશ કે જે કારણ કે એમાં ઘણું જ વિઝડમ છે. ઇફ યુ વન્સ ફોરફીટ ધ કોન્ફિડન્સ ઓફ યોર ફેલો સિટીઝન્સ, યુ કેન નેવર રિગેઇન ધેર રિસ્પેક્ટ એન્ડ એસ્ટીમ. ઇટ ઇઝ ટ્રુ દેટ યુ મે ફૂલ ઓલ ઓફ ધ પીપલ સમ ઓફ ધ ટાઈમ. યુ કેન ઇવન ફૂલ સમ ઓફ ધ પીપલ ઓલ ધ ટાઈમ, બટ યુ કાન્ટ ફૂલ ઓલ ઓફ ધ પીપલ ઓલ ઓફ ધ ટાઈમ. હવે આપણે આયા 33 ઉપર આવીએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, વલ્લધીનહુમ બિશહાદાતિહિમ કાયમૂન, અને જેઓ પોતાની સાક્ષીઓ ઉપર રહેનારા છે, શહાદા ઉપર. આ લોકો જ્યારે કોઈ બનાવને જુએ છે અને એના બારામાં જો લોકો કંઈક ફિતના લઈ આવે અને આ સાક્ષીને કે જેણે આ બનાવ પૂરો જોયો હોય એને બોલાવવામાં આવે અને તેને સાક્ષી પૂરવાનું કહે, તો આ લોકો એવા છે કે કાંઈ પણ ફેરફાર કર્યા વગર તે બનાવને ઇન્સાફની સાથે રજૂ કરશે. પછી ભલે તે બનાવ તેના કોઈ નજદીકના સગાને નુકસાન આપતું હોય, તેમાં કોઈ જાતનો એ ફેરફાર નહીં લઈ આવે. આપણે દરરોજ આપણી આઝાનમાં શહાદા આપીએ છીએ, અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ ફક્ત જબાનથી આપણે શહાદા આપીએ કે પછી આપણે આપણા કલ્બ અને દિમાગમાં કબૂલ કરીએ કે અલ્લાહ સિવાય બીજા કોઈના હાથમાં પાવર નથી. દુઆએ અહદમાં આપણે શહાદા આપીએ છીએ. શું ખરેખર આપણી જિંદગી આપણા તે વાયદા પ્રમાણે છે કે જે આપણે અલ્લાહ અને અહલુલ બૈત સાથે કરીએ છીએ? અલ્લાહ આપણને તૌફીક આપે. હવે આપણા મોમિનની નવમી અને છેલ્લી સિફત તરફ વળીએ કે જે આ સૂરામાં આપેલી છે. આ નંબર 34 છે. વલ્લદીના હુમ અલા સલાતિહિમ યુહાફિઝૂન, અને તેઓ પોતાની નમાઝની હિફાજત કરે છે. અહીં ફરી તમે જોશો કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા નમાઝને નમાઝ માટે ફરી આયત રજૂ કરે છે. નમાઝને હિફાજત કરવી, મુફસ્સિરોનું કહેવું છે કે એમાં ઘણા કારણો આવી જાય છે. દાખલા તરીકે નમાઝને ટાઈમ ઉપર અદા કરવું, નમાઝમાં હ્યુમિલિટી અને કોન્સન્ટ્રેશન લઈ આવવું, નમાઝને કોમમાં પણ ફેલાવવું, બધાને નમાઝના ડિટેલ્સ સમજાવવા, ફેમિલીમાં હોય કે આપણે જ્યાં ક્યાં કામ કરતા હોય ત્યાં, સ્કૂલમાં, મદ્રસામાં, બધે ઠેકાણે નમાઝનું ઇમ્પોર્ટન્સ રાખવું, જગ્યા એલોકેટ કરવાનું કે લોકો નમાઝને ટાઈમ ઉપર અદા કરે. ઘરમાં મેઇડ્સ હોય કે વોચમેન હોય તેઓને પણ નમાઝની સગવડ કરી આપવી. સફરમાં હોઈએ આપણે, એરપોર્ટ ઉપર હોઈએ, ટ્રેનમાં હોઈએ, ગાડીમાં હોઈએ, નમાઝને કાયમ રાખવાની છે. ઘણી વખતે હોસ્પિટલમાં દર્દીઓ, પેશન્ટ્સ કહેશે કે અમે વુધુ નથી કરી શકતા, અમે ઊભા પણ નથી રહી શકતા, તો તેઓને એના રૂલ્સ સમજાવવા અને નમાઝ પઢવાની વિનંતી કરવી. સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ, નમાઝમાં રૂહાનિયત પણ કેવી રીતે બુલંદ કરવી, કેટલું કોન્સન્ટ્રેશન રાખવું અને કેટલી હ્યુમિલિટીની સાથે નમાઝ અદા કરવી. આપણે બનતી કોશિશ કરીએ અને પછી આશા રાખીએ કે અલ્લાહ આપણી નમાઝને કબૂલ કરે. સૂરતુન નિસા આય નંબર 142માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્નલ મુનાફિકીન અલ મુખાદિઉન અલ્લાહ વ હુવા ખાદિઉહુમ વ ઇઝા કામુ ઇલા સલાતી કામુ કુસાલી યુરાઉના નાસ વ લા યઝકુરૂન અલ્લાહ ઇલા કલીલા. હકીકતમાં મુનાફિકો સમજે છે કે તેઓ અલ્લાહને છેતરે છે, પણ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તેઓને છેતરે છે. અને જ્યારે તેઓ આ મુનાફિકો નમાઝ માટે ઊભા રહે છે તો ઘણા જ લેઝીલી ઊભા રહે છે, આળસ કરીને ઊભા રહે છે, લોકોને બતાવવા માટે ઊભા રહે છે, અલ્લાહને થોડું પણ એ લોકો યાદ નથી કરતા. દાખલા તરીકે આપણે કોઈ ડૉક્ટર પાસે ગયા હોઈએ અને ડૉક્ટર આપણને ગોળીઓ લખી આપે, આપણે ડૉક્ટરની સામે ગોળી મોઢામાં નાખીએ, પણ જ્યારે ડૉક્ટર ન જોતો હોય તો આપણે એ ગોળીઓને ફેંકી દઈએ. આપણે એમ લાગે કે આપણે ડૉક્ટરને મૂર્ખા બનાવ્યા, પણ હકીકતમાં આપણે પોતે મૂર્ખા બન્યા, કારણ કે દવા આપણી શફા માટે હતી, ડૉક્ટરે તો એનું કામ કરી નાખ્યું. આ મુનાફિકો નમાઝ માટે ઊભા રહેતા તો તેઓ ઝિકર પડતા, તેઓના મોઢા હરકત કરતા, પણ ફક્ત એક દેખાવ કરતા હતા. ઇટ વોઝ અ શો ઓફ. આ ઝિકર તેઓના કલ્બને અને માઇન્ડને ટચ જ નહોતું કરતું. આ ઝિકર છે તે બે ટાઈપના છે. એક છે વર્બલ ઝિકર. આ ઝિકર ઇમ્પોર્ટન્ટ છે પણ લેસ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એની અસર ઊંડી નથી. દાખલા તરીકે આપણે તસ્બીહ કાઢતા હોઈએ, આ વર્બલ ઝિકર છે. અલ્લાહુ અકબર, અલ્હમ્દુલિલ્લાહ, સુબહાનઅલ્લાહ, આપણે અલ્લાહને યાદ કરીએ છીએ પણ બહુ ઓછું, ઊંડાણમાં જતા જ નથી. બીજું છે તે મેન્ટલ ઝિકર કે છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે મનમાં અને રૂહાની લેવલ ઉપર અલ્લાહને યાદ કરીએ તો આ હાઈએસ્ટ રિમેમ્બરન્સ છે. ઘણા લોકો આ વર્બલ ઝિકરના બહુ જ આદિ હોય છે. ઘણી વખતે આપણે જોશું કે લોકો હાથમાં તસ્બી અને લોકો સાથે વાતો કરતા હોય અને તસ્બી કાઢતા હોય. દાખલા તરીકે, તારી તબિયત કેમ છે? અલ્લાહુ અકબર. આવતીકાલે આપણે મળશું, અહીં ફલાણાનો માંડવો છે. અલ્લાહુ અકબર. ગઈકાલે લંચમાં શું ખાધું? અસ્તગફિરુલ્લાહ. આ રિચ્યુઅલ કે વર્બલ ઝિકર કે છે. હવે આપણે વર્સ નંબર 35 તરફ વળીએ. અલ્લાહ કહે છે, ઉલાઇકા ફી જન્નાતિન મુકરમૂન. આ જે લોકો નમાઝી છે તેઓ જન્નતોમાં માન પામેલા હશે, એટલે કે બહુ જ એ લોકોને ઇજ્જત આપવામાં આવશે. અને કે છે, એક જન્નત નહીં હોય, જન્નાત હશે, અનેક જન્નતો હશે. જન્નત શું છે? મુફસ્સિર લખે છે કે આ તે જગ્યા છે જ્યાં બધી હાજતો પૂરી કરવામાં આવશે, ફિઝિકલ હોય કે રૂહાની હોય. આ જગ્યા એવી હશે કે જ્યાં ખુશીની કોઈ હદ જ નહીં હોય. આપણે ક્યારે પણ આપણા તસવ્વુરમાં પણ આ જન્નતને નહીં લાવી શકીએ. જન્નતમાં જુદા જુદા દરજ્જાઓ હોય છે, જુદા જુદા લેવલ છે. એક તફસીરમાં છે કે બે જન્નતોની વચ્ચે એટલું મોટું ડિસ્ટન્સ હશે કે જાણે આપણે અહીં દુનિયામાં જમીન ઉપરથી સિતારાઓને જોઈ રહ્યા હોય. બે જન્નતો વચ્ચે લગભગ 100 વર્ષોની મુસાફરીનું અંતર હશે. ઊંચી દરજ્જાના લોકો જ્યારે નીચી દરજ્જાના લોકો તરફ નજર કરશે તો એ લોકો વિચાર કરશે કે અમે દુનિયામાં તો બધા એક જ લેવલ ઉપર હતા, એ જ મસ્જિદમાં જતા, ત્યાં નમાઝ સાથે પડતા, ઇમામ બારગાહમાં જતા તો સાથે જ હતા, તો આટલો બધો તફાવત કેમ છે? તો જવાબ મળશે કે તમે પબ્લિકમાં સરખા જ હતા, પણ પ્રાઇવેટલી અમુક લોકો અલ્લાહ સુબહાનહુ વ તઆલાથી ઘણા જ નજદીક હતા. તમે જ્યારે આરામ કરતા હતા ત્યારે આ લોકો કામ કરતા હતા. જન્નતમાં જે અલગ અલગ દરજ્જાઓ હશે તે આપણા અમાલ ઉપર આધાર રાખે છે. અમાલ કરતા આવા લોકોમાં અલ્લાહની પહેચાન હશે, મારિફા હશે. મારિફા કરતા વધુ તેઓમાં ખુલુસ હશે. ખુલુસને કહે છે આપણે નિખાલસપણું. અલ્લાહનો ખોફ હશે અને સબમિશન હશે, તસ્લીમ હશે. મુકરમૂન, અલ્લાહ સુબહાનહુ વ તઆલા કુરાનમાં બીજા સિપારાઓ સુરાઓમાં પણ આ કરમનો જિકર કરે છે. થોડાક તમને દાખલાઓ આપીશ. સૂરતુલ યાસીન આયા નંબર 11માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરમાવે છે, ઇન્નમા તુન્ધિરુ મની તબઅ ઝિક્ર વખશ્ય રહમાન બિલ ગૈબ ફબશ્શિરહુ બિમાગફિરતિન વ અજરિન કરીમ. એ રસૂલ, તમે ફક્ત એને જ ચેતવણી આપી શકશો કે જે નસીહત ઉપર ચાલે છે અને જે અલ્લાહથી ડરે છે. કોણ અલ્લાહ કે જે દેખાવામાં આવતો નથી? તો એવા શખ્સને તમે ગુનાહોની માફીની અને માનવંતા બદલાની ખુશખબરી આપી દો. પછી સૂરતુ સબા આયન નંબર 4માં, લિયજ્ઝિયલ લઝીના આમનુ વઅમિલુ સ્વાલિહાતિ ઉલાઇકા મગફિરતુમ વરિઝકુન કરીમ. જે લોકો ઈમાન લાવે છે અને અમલુ સ્વાલિહાત કરે છે તેઓને અલ્લાહ બક્ષી આપે છે અને માનવંતું રિસ્ક આપે છે. અહીં આ રિઝકુન કરીમનો અર્થ શું થાય છે? તો મુફસ્સિર લખે છે કે આ એવું રિસ્ક કે જેના બારામાં આપણે વિચાર પણ નહીં કરી શકીએ. સૂરતુલ યાસીનમાં એક એક્ઝામ્પલ છે, સેક્શન 2માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલને હુકમ કરે છે, વદરિબ લહુમ મસલન અસહાબલ કરિયા. એ રસૂલ, તમે આ લોકોને એ ગામની વાતો કરો જ્યાં અમે રસૂલોને મોકલ્યા હતા અને એ અંતાકિયા શહેરના લોકોએ આ રસૂલોને જૂઠલાવ્યા હતા. આ શહેરની બારે હબીબ નજ્જાર રહેતા હતા. તેઓ એક કાર્પેન્ટર હતા, સુથાર હતા. અને આ નજ્જાર એરેબિક શબ્દ છે સુથાર કે કાર્પેન્ટર માટે. પણ તેઓના દિલમાં ઘણું જ ઈમાન હતું અને એને જ્યારે સમાચાર મળ્યા કે એના ગામના લોકો રસૂલોને જૂઠલાવે છે તો તેઓ દોડતા આવ્યા અને ગામના લોકોને સમજાવ્યા કે તમે કેમ રસૂલોની વાતને નથી માનતા, તેઓ તો તમને હિદાયત આપે છે અને એના બદલામાં તમારી પાસે કોઈ અજરની કે કોઈ કિંમતની આશા પણ નથી રાખતા. હબીબ નજાર લોકોને સમજાવતા હોય છે, પણ આ ગામના લોકો હબીબ નજારને પથ્થરો મારતા હોય છે. હબીબ નજાર જખમી થઈ જાય છે અને ત્યાં જ મરી જાય છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફરિશ્તાઓને હુકમ કરે છે, કીલત ખુલીલ જન્ના, હબીબ નજારની રૂહને જન્નતમાં દાખલ કરો. قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. حبيب نجار ની રૂહ બોલી ઉઠે છે, કાશ કે મારી કોમને ખબર હોત કે મારા રબે મને માફ કરી લીધો છે અને મને માનવંતા લોકોની સાથે શામિલ કર્યા છે. આટલું માન શા માટે હબીબ નજારને દેવામાં આવ્યું? કારણ કે તેનું ઈમાન ઘણું જ સ્ટ્રોંગ હતું અને એની કુરબાની અલ્લાહ સુબહાનહુ વ તઆલાને ઘણી જ પસંદ આવી. હવે પછીની આયતો આ સુરતુલ મારીજની 36-44માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફિરોને એડ્રેસ કરે છે. કહે છે આય નંબર 36 અને 37માં, અય રસૂલ ફમા લિલ્લદીના કફરુ કિબલકા મુહતિઈન અનિલ યમીની વ અનિલ શિમાલી ઇઝીન. એ રસૂલ, આ કાફિરોને શું થઈ ગયું છે કે તેઓ તમારી તરફ દોડે છે, ડાબી બાજુથી અને જમણી બાજુથી, અને ગ્રુપ્સમાં આવે છે. શા માટે તેઓ ગ્રુપ્સમાં દોડે છે? શું તેઓને મોમિનીનને બહેકાવવું છે, તેઓને મોમિનીનને ડરાવવું છે? પછી આયા નંબર 38માં અલ્લાહ કહે છે, અયતમઉ કુલ્લુ મ્રિઉ મિનહુમ અન યુદખલ જન્નતન નાઈમ. શું એ લોકોમાં દરેક શખ્સ એમ ધારે છે કે તેઓ જન્નતમાં દાખલ થશે? પ્રોબ્લેમ શું છે? તેઓ તો કુફર કરી રહ્યા છે, તેઓના દિલમાં ઈમાન દાખલ જ નથી થયું. સાચે જ તેઓ જન્નતની આશા રાખે છે? અને પછી અલ્લાહ કહે છે, કલ્લા ઇન્ના ખલકનાહુમ મિમ્મા યાલમૂન. હરગિઝ નહીં બને, અમે તેઓને કેમાંથી પૈદા કર્યા છે તે તેઓને ખબર છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નહજુલ બલાગામાં ફરમાવે છે કે જ્યારે ઇન્સાન ફખર કરે છે તો તેને યાદી આપો કે તેની શરૂઆત એક નજીવ નુતફાથી થઈ અને અંતમાં તે એક હાડકાનું હાડપિંજર બની જશે, અને જો તેને જલ્દી નહીં દફનાવો તો તે ગંધાશે. તે તેના શરીરમાં નજાસત લઈને ફરે છે. તેને કેનો ફખર છે? ફખર તો રૂહાની સિફતો હોય એની માટે છે, આ દુનિયાની દોલતો માટે ફખર? પછી આયા 40માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા પોતાની કસમ ખાય છે, એ મુહમ્મદ, હું આ પૂર્વનો અને પશ્ચિમોનો રબ છું. હું કસમ ખાઉં છું કે આ કાફિરોની જગ્યાએ અમે બીજી બસ્તીને પણ લઈ આવી શકીએ છીએ. અને 41 માં કહે છે કે એ લોકોથી બહેતર અમે લઈ આવી શકીએ છીએ અને અમને કોઈ પણ આ કરવા માટે ઓવરપાવર નહીં કરે, કોઈ અમને રોકશે પણ નહીં. તો એ રસૂલ, તેઓને છોડી દો, ભલે એ પોતાના જૂઠા રસ્તાઓ ઉપર ફરતા હોય, અને એક દિવસ તેઓ તે દિવસનો સામનો કરશે કે જે દિવસ માટે તેઓને ચેતવણી આપવામાં આવી હતી. અને આયા 43માં કહે છે, તેઓ એ દિવસે પોતાની કબરોમાંથી નીકળશે અને દોડતા હશે. અને 44માં કહે છે, આ છેલ્લી આયત, તેઓની આંખોમાં ડર હશે, ઝિલ્લત તેઓને ઘેરી વળશે. આ એ દિવસ હશે કે જેનાથી તેઓને ડરાવવામાં આવ્યું હતું. અહીં આપણે સુરતુલ મારીજ પૂરું કર્યા. નમાઝના બારામાં આ સૂરામાં ઘણું જ આપણે ડિસ્કસ કર્યા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને બધાને તૌફીક આપે કે નમાઝમાં આપણે તે રૂહાની બુલંદી ઉપર પહોંચી શકીએ. હવે હંમેશ મુજબ એક સ્ટોરી કરીશ. આવતા ગુરુવારના હું તમને એક ટોક મોકલીશ, એક મજલિસ કે જે હું અહીં દારેસલામમાં પડી હતી. એના પછીના અઠવાડિયે આપણે એક નવું સૂરા ચાલુ કરશું. એક માણસ પાસે કામ નહોતું, તો એ એક કોમ્પ્યુટરની ઓફિસમાં જાય છે. માઇક્રોસોફ્ટની ઓફિસ હતી, તો ત્યાં હ્યુમન રિસોર્સ મેનેજર હોય છે. એને કહે છે કે મને આ ઓફિસમાં એક ઓફિસ બોય, એટલે કે ક્લિનિંગ, એક ક્લીનર તરીકે મને કામ ખપે છે. તો મેનેજર એને ઇન્ટરવ્યૂ કરે છે અને એને કહે છે કે તું આ ફ્લોરને ક્લીન કર, મને તને વોચ કરવું છે. તો એ જ્યારે ક્લીન કરે છે તો બહુ જ ફાઇન રીતે એ ક્લિનિંગ કરે છે. તો મેનેજર એને કહે છે કે બસ અમે તને કામ પર રાખવા માંગીએ છીએ, તું મને તારો ઈમેલ એડ્રેસ આપ કે જેથી હું તને આ એપ્લિકેશન ફોર્મ તારા ઈમેલ ઉપર મોકલાવું અને પછી એ ઈમેલમાં જ હું તને જણાવીશ કે તું કઈ તારીખે આ કામને શરૂ કર. તો આ માણસ કહે છે કે મારી પાસે કોમ્પ્યુટર એ નથી ને મારી પાસે ઈમેલ પણ નથી. તો મેનેજર એને કહે છે તો પછી આઈ એમ સોરી, જો તારી પાસે ઈમેલ ન હોય તો દેટ મીન્સ તું આ દુનિયામાં એક્ઝિસ્ટ જ નથી થતો, અને જે એક્ઝિસ્ટ નથી થતો એને હું અમે કેવી રીતે કામ આપશું. એ માણસ ત્યાંથી નીકળી જાય છે અને એનામાં કોઈ જાતની આશા મનમાં નથી હોતી. વિચાર કરે છે કે હું શું કરું. એના એના પોકેટમાં, એના ખિસ્સામાં $10 જ હોય છે. એ નક્કી કરે છે અને સુપર માર્કેટમાં જાય છે અને 10 કિલોની એક ટોમાટો ક્રેટ આખી લે છે. $10માં મોટી 10 કિલોની ટોમાટો ક્રેટ હોય છે. પછી એ ટોમેટોઝ એના નેબરહુડમાં બધાના ઘરે વેચવા જાય છે. તો એ બધા એના ટોમેટોઝ વેચાઈ જાય છે અને જોઈ છે તો એને એના $10માંથી એના $30 થઈ જાય છે. એ જ ટોમેટોઝને એ એક દિવસમાં 3 ફેરે એવી રીતે લે છે અને એને ઘણું જ, એનું $10માંથી ઘણી જ કમાણી એને થઈ જાય છે. પછી આ માણસ વિચાર કરે છે કે હું આવી રીતે મારી રોજીને કમાવી શકીશ. તો એ દરરોજ માર્કેટમાં જાય છે અને ટોમેટોઝ લે છે અને પછી એ જુદા જુદા સરાઉન્ડિંગ્સમાં, જુદી જુદી માર્કેટ્સમાં જઈ અને એ ટોમેટોઝને વેચતો હોય છે. પછી એને એમ થાય છે કે આ પગે હું કેટલું પહોંચી વળું. તો એ કાર્ટ લે છે અને એમાં એ બધી જાતના, હવે એ જુદી જુદી જાતના ફ્રૂટ્સ પણ લેવા માંડ્યો અને એ કાર્ટે પછી એ જ્યારે માર્કેટમાં વેચતો હતો તો એને એટલું બધું એમાં નફો થયો કે એ કાર્ટ મૂકીને એક ટ્રક લે છે. અને એક ટાઈમ આવે છે કે એની પાસે એક ફ્લીટ, એટલા બધા એની પાસે આ ડિલિવરીની ગાડીઓ થઈ જાય છે. 5 વર્ષ પછી આ માણસ યુનાઇટેડ સ્ટેટ્સમાં એક બિગેસ્ટ ફૂડ રિટેલર માં એનું નામ આવે છે. હવે એને એમ થાય છે કે હું મારા ફેમિલીનું કાંઈ ફ્યુચર પ્લાનિંગ કરું અને એમ થાય છે કે હું એક લાઈફ ઇન્સ્યોરન્સ બનાવું. તો એ ઇન્સ્યોરન્સ બ્રોકરને બોલાવે છે અને એ લોકો એક પ્રોટેક્શન પ્લાન ચૂઝ કરે છે. અને જ્યારે એ વાતચીત પતી જાય છે તો એ ઇન્સ્યોરન્સનો બ્રોકર હોય છે એ માણસને કહે છે કે મને તારું ઈમેલ આપ. તો આ માણસ કહે છે મારી પાસે ઈમેલ નથી. તો આ ઇન્સ્યોરન્સનો બ્રોકર અચંબ થાય છે કે તારી પાસે ઈમેલ નથી, છતાં તું એક જાણે એમ્પાયર કમાવ્યો હોય એટલો તારી પાસે દોલત છે અને તારી પાસે ઈમેલ નથી, તો તું વિચાર કર કે જો તારી પાસે ઈમેલ હોત તો શું થાત. તો આ માણસ થોડોક વિચાર કરે છે અને પછી જવાબ આપે છે કે જો મારી પાસે ઈમેલ હોત તો હું માઇક્રોસોફ્ટની ઓફિસમાં એક ઓફિસ બોય તરીકે કામ કરતો હોત. બસ આનું કન્ક્લુઝનમાં એ છે કે આપણે ટેકનોલોજી ભલે ઇમ્પોર્ટન્ટ છે પણ આપણે એટલા બધા આ ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ ન થઈ જઈએ કે આપણું જે ફ્યુચર છે એને આપણે હિન્ડર કરી નાખીએ છીએ. એ હોય તો આપણે સગવડ છે, પણ આપણે આ હાઈટેકના એક સ્લેવ ન બની જઈએ. બસ આખિરમાં દુઆ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણા તથા આપણા માવિત્રોના ગુનાહોને માફ કરે, આપણી નાની સરખી ઇબાદતોને કબૂલ કરે. લોકો હજુ આ COVID-19 આ કોરોનાની બીમારીથી પીલાઈ રહ્યા છે, તો તેઓને અલ્લાહ સલામત રાખે, આપણા જમાનાના ઇમામને ઝુહુર ફરમાવે અને આપણે તેના મદદગારોમાં સામેલ કરે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નક અંત સમીઉન અલીમ. વસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.